શરૂઆત થાય છે અને જીવનની આખી દિશા બદલાઈ જાય છે. સામાન્ય માનવી, મોહથી આધીન માનવી પણ સંસારમાં જીવન જીવે છે અને મુમુક્ષુ પણ સંસારમાં જીવન જીવે છે, પરંતુ આ બંનેની જીવનશૈલી જુદી છે. બંનેના મૂલ્યાંકન જુદા છે. સમજણ અને આંતરિક અવસ્થા બંનેની જુદી છે. મુમુક્ષુ એ છે કે જેણે પોતાના જીવનમાં પરમ તત્વની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા સમગ્ર જીવન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. હવે જીવનમાં તેને બીજું કંઈ જોઈતું નથી. જગતના પદાર્થો કે વસ્તુઓ જોઈતી નથી. જગતની વસ્તુઓ કરતાં વધારે કિંમતી તત્વ ખુદ સ્વયંમાં પડ્યું છે, જેનાથી અમે અજાણ છીએ, જેને અમે ભૂલી ગયા છીએ, ઓળખતા નથી, જાણતા નથી, અને જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું બાકી રહેતું નથી એવો ખજાનો અમારી પાસે છે. હવે અમને સદ્ગુરુની કૃપાથી ભાન થયું, એ ખજાનો અમારે મેળવવો છે. એ માટેની મથામણ જેના જીવનમાં શરૂ થઈ છે તેને કહેવાય છે મુમુક્ષુ. મુમુક્ષુ મથે છે, પુરુષાર્થ કરે છે. પુરુષાર્થ પણ યોગ્ય દિશામાં થાય છે, કારણ કે તેને ખજાનાની ખબર પડી ગઈ છે કે તે ખજાનો પોતાની ભીતર છે. આત્માનો ખજાનો એક વખત જેણે જોયો, જાણ્યો, અનુભવ્યો, તેને એમ લાગ્યું કે આ જ મેળવવા જેવો છે. યશોદ વિજયજી મહારાજે કહ્યું, જો તું આપ સ્વભાવે ખેલે, આશા છોડ ઉદાસી, સુરનર કિન્નર નાયક સંપતિ, તુજ ચરણો કી દાસી. તું તારા સ્વભાવમાં રમ, તારા સ્વભાવમાં સ્થિર થઈ જા. ભાઈ, કેવી રીતે? પારકી આસ છોડી ઉદાસીન બનીને જો તું તારા સ્વભાવમાં હરે, ફરે અને રમે તો તું તો સુરનર કિન્નર નાયક સંપત્તિ આ બધું તારા ચરણોમાં આવી વસશે. કારણ તારે જે જોઈતું હતું તે મળ્યું. નિરપેક્ષ થયો તું. આવી નિરપેક્ષતાનું બળ જેને પ્રાપ્ત થયું છે અને પોતાનો ખજાનો મેળવવા માટે જેણે આરંભ કર્યો છે એને કહેવાય છે મુમુક્ષુ. મુમુક્ષુને પોતાના સાધનો સાથે રાખવા પડે છે. તેની પાસે દયા, શાંતિ, સમતા, ક્ષમા આ મોટામાં મોટી સાધન સામગ્રી છે. ભારતમાં આ બધું લઈ મુમુક્ષુ પરમાત્માની યાત્રા કરવા નીકળ્યો છે. જેમ હિમાલય ચડવા અમુક સાધનો સાથે જોઈએ, તેમ અહીં પણ તમામ સાધનો દયા, શાંતિ, સમતા, ક્ષમા આ બધા સાધનો સાથે લીધા છે. બીજું પણ એક મહત્વનું સાધન છે, સત્ય. એમ કહેવાય છે કે ધર્મરાજા યુધિષ્ઠિરનો રથ જમીનથી 4 આંગળ ઊંચો ચાલે. કોઈએ પૂછ્યું કેમ? તેનું કારણ, ધર્મરાજા સત્યનિષ્ઠ છે. આ સત્યનો પ્રભાવ છે. મહાભારતનું પ્રચંડ યુદ્ધ જ્યારે ચાલુ થયું ત્યારે દ્રોણાચાર્ય ઘણા બળમાં આવ્યા અને પોતાના સામર્થ્યથી યુદ્ધની શરૂઆત કરી. હાહાકાર મચી ગયો. કોઈએ કહ્યું કે અસ્વસ્થામાં મરાયો છે. એવું જો કોઈ તેમને કહે તો તેમનું બળ ઓછું થઈ જાય. અસ્વસ્થામાં મરાયો એ વાત તેમના કાને આવી, પણ તેઓ કહે કે આ વાત જો ધર્મરાજા કહે તો સાચી માનું. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમ કહ્યું કે ધરતી ભાર સહન કરે છે અને આકાશને ટકવા માટે એક પણ થાંભલો નથી, પણ સત્યના બળથી ટકે છે. સૂર્ય પ્રકાશ આપે છે સત્યના બળથી, ચંદ્ર શીતળતા આપે છે સત્યના બળથી, અને વરસાદ વરસે છે સત્યના બળથી. આ સત્યની પ્રતિષ્ઠા, સામર્થ્ય અને ઐશ્વર્ય છે. આવું છે સત્ય. શરીરમાં 2 પરિબળો કામ કરે છે.
અમૃતમ ચૈવ મૃત્યુસ્થ વયમ દેહે પ્રતિષ્ઠતમ મહા મહદ આપજતે મૃત્યુ સત્યના આપજતે અમૃતમ. અમૃત તત્વ અને મૃત્યુ આ બંને મનુષ્ય દેહમાં જ રહેલા છે. મૃત્યુ એટલે સંસાર, અમૃત તત્વ એટલે આત્મ અનુભૂતિ. સંસારનો વિકાસ પણ આ દેહમાં થઈ શકે છે અને આત્માની અનુભૂતિ પણ આ દેહમાં થઈ શકે છે. મોહથી સંસારની વૃદ્ધિ થાય છે એ સત્યથી અમૃતની પ્રાપ્તિ થાય છે. એવી અમૃતની ઉપલબ્ધિ સત્ય દ્વારા થાય છે. આ સત્યનું વર્ણન બે ભાગમાં કરવામાં આવ્યું છે, એક પારમાર્થિક સત્ય અને બીજું વ્યવહારિક સત્ય. જેવું જોયું, જાણ્યું, દેખાયું અને જેવી હકીકત બની તે જ બીજાને જણાવી છે, વ્યવહારિક સત્ય છે. તે મહત્વનું છે પણ તે મૌલિક નથી. મૌલિક છે પારમાર્થિક સત્ય. પરમકૃપાળુ દેવે કહ્યું કે સાચામાં સાચી વસ્તુ જો કોઈ હોય તો આત્મા છે, આ પરમાત્મા છે. સાચામાં સાચી વસ્તુ કોઈ હોય તો ધર્મ છે. જ્ઞાની પુરુષે કહેલા તત્વના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતો જેમ છે તેમ સ્વીકારવા, માનવા અને અનુભવવા તે પારમાર્થિક સત્ય છે. જરા સમજવા કોશિશ કરજો. જ્યાં સુધી આત્મનિર્ણય ન થાય, હું આત્મા છું એવું લક્ષ્ય ન થાય ત્યાં સુધી જે કંઈ બોલ્યા તે ખોટું છે, સાચું નથી. અરે પારમાર્થિક સત્યના આધારે વ્યવહારિક સત્યની યાત્રા થાય છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે કે મિથ્યાથી હોય તેનું બધું મિથ્યા, અસત્ય અને સમ્યક દર્શન જેમને પ્રાપ્ત થયું છે તેમનું બધું તે સમ્યક સત્ય સમ્યક દ્રષ્ટિ સવળો થયો છે અને મિથ્યાથી અવળો પડ્યો છે. અવળો હોવાના કારણે તે જે કંઈ બોલે કરે તે સત્ય નથી. સમ્યક દ્રષ્ટિ આત્મા જે કરે છે તે સત્ય છે. વ્યવહારથી જે સત્ય છે તે પણ જીવનમાં આવશ્યક છે, જરૂરી છે અને મહત્વનું છે. પરંતુ પારમાર્થિક સત્ય વગર વ્યવહારિક સત્યનું બહુ મહત્વ નથી. એટલા માટે ઉપનિષદમાં કહ્યું કે ઋતમ્રા પ્રજ્ઞા ઋત અને પરમ સત્ય જે અતિન્દ્રિય છે, બુદ્ધિથી અગમ્ય છે અને મનની પેલે પાર છે, જે ઇન્દ્રિયોની મર્યાદામાં આવતું નથી અને શબ્દોને પકડાતું નથી, એવું જે પારમાર્થિક પરમ સત્ય તેને ધારણ કરનાર બુદ્ધિને પ્રજ્ઞા કહે છે. પ્રજ્ઞા સત્યને, પારમાર્થિક સત્યને ધારણ કરી શકે છે. આ પારમાર્થિક સત્યના આધાર ઉપર સત્યની ઇમારત ચણી શકાય છે.
વ્યવહારિક સત્યનો અર્થ એ છે કે જ્યારે જે પ્રકારની પરિસ્થિતિ હોય તેને કશું જ કર્યા વગર, અર્થાત પોતાના આગ્રહો, માન્યતાઓ કશું ઉમેર્યા વગર જેમ છે તેમ સ્વીકારવું. શાસ્ત્રમાં કહ્યું છે કે માણસ અસત્ય બોલે છે તેના ચાર કારણો છે, ગોહાવા, લોહાવા, ભયાવા, હાસાવા. આ માંગણી આ માગધી ભાષાના મધુર શબ્દો છે. ચાર કારણો એવા છે જેનાથી માણસ અસત્ય જૂઠું બોલે છે. તેમાં ક્રોધ પહેલું કારણ છે. ક્રોધમાં માણસ આવે ત્યારે સાચી વાત કરતો નથી અને જૂઠી વાત કરી બેસે છે. ક્રોધના આવેશમાં માણસને ભાન રહેતું નથી, વિવેક રહેતો નથી, સમજણ રહેતી નથી અને ક્રોધમાં આવેલો માણસ વસ્તુસ્થિતિ જેવી છે તેવી કહેતો નથી. જેવું છે તેવું ન કહેવું અને જેવું નથી તેવું કહેવું, આ ભૂલ માણસ ક્રોધમાં આવીને કરે છે. ક્રોધ એ અસત્ય બોલવાનું મુખ્ય કારણ છે. ખરેખર તો જેણે સાધના કરવી છે તેણે ક્રોધને શાંત કરવો પડશે. ક્રોધ અને અસત્ય બંનેને સંબંધ છે. ક્રોધના કારણે અસત્ય બોલે છે, આક્ષેપો મૂકે છે, ન ગમતી વાતો કરે છે, સામી વ્યક્તિ ઉપર કાદવ પણ ઉછાળે છે. આ બધું ક્રોધના કારણે થાય છે. જેને ક્રોધ ઉપર કાબુ નથી તે સત્યની સાધના કરી શકતો નથી.
લોહવા એટલે લોભથી, લોભ હોય ત્યાં પણ અસત્ય બોલાય છે. માણસ વસ્તુને મેળવવા સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવે છે. લોભના કારણે અસત્ય બોલે છે. અસત્યની મદદથી લોભની વૃત્તિ સંતુષ્ટ થાય છે. એટલા માટે મહત્વની વાત કરી છે કે જેણે સત્યની સાધના કરવી છે તેણે લોભ ઉપર કાબુ મેળવવો પડશે. આજે બે શબ્દો પ્રચલિત બન્યા છે, ભ્રષ્ટાચાર અને કૌભાંડ. રોજ પેપરમાં ભ્રષ્ટાચારની વાત જાણવા મળે છે. એક રાજકારણીને કોઈએ કહ્યું કે તમારા દીકરાએ બહુ જ ખોટું કર્યું છે. પેલો કહે, શું કર્યું છે? તો કહે કે 5000 ગોટાળો કર્યો છે. તેઓ કહે કે એ વાત તદ્દન ખોટી છે, મારો દીકરો આવું ન કરે અને કરે તો 5 કરોડનો કરે, 5000નો ન કરે, કારણ કે તે ઘણો સમર્થ અને શક્તિશાળી છે. કોણ કરાવે છે આ બધું? આપણે જૂઠું બોલવું ન હોય તો પણ એક દબાણ, એક પ્રેશર લોભના કારણે આવે છે ને માણસ અસત્ય બોલે છે. સત્ય બોલવાની સાધના સરળ છે, ન થાય તેવી નથી, પણ ક્રોધ અને લોભ હશે તો સત્ય નહીં બોલાય. આખો વ્યાપાર અને વ્યવહાર લોભના કારણે અસત્ય બની ગયો છે. ધંધાના ક્ષેત્રમાં, માલના ક્ષેત્રમાં લોભ જ કામ કરતો હોય છે, તેના કારણે અસત્ય આચરે છે અને બોલે છે. મુમુક્ષુ આવું ન કરે, એ લાખો રૂપિયા જતા કરે, એ કહેશે કે લાખો રૂપિયા અસત્ય બોલીને મળતા હોય તો મારે નથી જોઈતા, આવા નિર્ણય અને હિંમત સાથે જીવે છે તે મુમુક્ષુ છે. હજી તે પરિપૂર્ણ બન્યો નથી. પૂર્ણ સમજ પ્રાપ્ત થઈ નથી, પણ એક વાત જરૂર મનમાં છે કે અસત્યથી અને દુનિયાની સંપત્તિ મળતી હોય તો મારે જોઈતી નથી. સત્યને ખોઈને મારે કંઈ ન ખપે. જ્યારે આપણને તો થોડું પણ મળતું હોય અને સત્ય ખોવું પડે તો વાંધો નથી. પ્રબળ લોભના કારણે માણસ અસત્ય બોલે છે. ત્રીજું કારણ ભયવા. ભયથી પણ માણસ જૂઠું બોલે છે. માણસ ઉપર મૃત્યુનો ભય, અપયશનો ભય, એમ જાત જાતના ભય હોય છે. એ ભયના કારણે અસત્ય બોલે છે. તો ક્રોધ, લોભ અને ભયથી પણ માણસ જૂઠું બોલે છે.
ચોથી વાત, હસાવા. માણસ હસવામાં પણ જૂઠું બોલે છે, એ ગંભીરતાની ઉણપ છે. ન કહેવાનું એ કહી બેસે છે. લગ્નના ગીતો આના ઉપર રચાયેલા છે, તેમાં વાસ્તવિકતા હોતી નથી, પણ હસાવાને માટે અસત્ય બોલે છે, મજાક કરે છે, લોકો ગાય છે અને સાંભળવાવાળા ડૂલે છે, પણ એમને ખબર નથી પડતી કે આ લોકો ગપ્પા મારે છે. આ ચાર કારણો જે દૂર કરે અને નિર્ણય કરે કે મારે અસત્ય બોલવું નથી, તો તેને વ્યવહારિક સત્યના પાલનથી પારમાર્થિક સત્ય તરફ જવાની ભૂમિકા ઊભી થાય. પારમાર્થિક સત્ય એટલે જ્ઞાની પુરુષે કહ્યું છે તે રીતે અતિન્દ્રિય તત્વનો સંપૂર્ણ સ્વીકાર. ક્રોધથી, ભયથી, હાસ્યથી અને લોભથી જે જૂઠું ન બોલે તે વ્યવહારિક સત્ય છે. અન્ય સત્યો મુમુક્ષુના જીવનમાં હોય. મુમુક્ષુ સત્યનિષ્ઠ છે, એટલા માટે ગાંધીજી કહેતા હતા કે સત્ય અને અહિંસાના ભોગે મને સ્વતંત્રતા મળતી હોય અને રાજ્ય મળતું હોય તો પણ મારે જોઈતું નથી. હું અસત્ય અને હિંસામાં રાજી નથી. સત્ય અને પ્રેમની નિષ્ઠા જેના જીવનમાં છે તે મુમુક્ષુ છે. આવો મુમુક્ષુ શુદ્ધ આચરણ કરે છે, સાચું બોલે છે, સાચું વિચારે છે, સાચી વાત કરે છે અને સાચી સમજણ આપે છે. કોઈને ખોટા માર્ગે દોરતો નથી, આવા કામો કદી પણ કરતો નથી, તેથી તે સત્યનિષ્ઠ છે.
આ પાંચ મુદ્દાઓ વ્યવહારિક છે, છેલ્લા બે મુદ્દા પારમાર્થિક છે. તેની મુમુક્ષતા પ્રાપ્ત થઈ છે તેની સામે એક લક્ષ્ય આવ્યું છે, એક ઉદ્દેશ આવ્યો છે, તે એને કોઈ હિસાબે આંતરિક અનુભૂતિ કરવી છે. તે અનુભૂતિમાં જે બાધક તત્વો છે તેને છોડવા તૈયાર છે. શાસ્ત્રોએ કહ્યું છે કે પારમાર્થિક અનુભૂતિમાં જે બાધક બનતા હોય, અવરોધરૂપ થતા હોય એવા જે પદાર્થો અને સંયોગો છોડવા તેને કહેવાય છે ત્યાગ. ત્યાગ એટલે છોડવું, પણ શું છોડવું તે આપણને સમજણ નથી. પારમાર્થિક અનુભવ કરવા જતા જે પરિબળો અવરોધ કરતા હોય, બાધક બનતા હોય, તેને છોડવાની તૈયારી તે ત્યાગની ભાવના છે. શું બાધક છે? આખો સંસાર બાધક છે? જગતના પદાર્થો અને વસ્તુઓ બાધક છે? તેના કારણો વિકલ્પો થાય છે, વિભાવો થાય છે, તેના કારણે ચિત્ત ડોળાય છે, તેના કારણે કર્મબંધ થાય છે, તેના કારણે વ્યાકુળતા થાય છે. પારમાર્થિક અનુભૂતિ કરવા માટે જે કંઈ પણ વચમાં આવતું હોય તે છોડવા માટેનું સાહસ તે ત્યાગ. ત્યાગ કહેતા કરતાં આત્માથી ભિન્ન જે કંઈ પણ છે તે પદાર્થોની સાથે પોતાની મમત્વ બુદ્ધિ બંધાણી છે અને એના કારણે અવરોધો ઉત્પન્ન થાય છે. એમાંથી આત્માથી ભિન્ન એવા પદાર્થો પ્રત્યેની જે મમત્વ બુદ્ધિ છે તેને છોડવી તેને કહેવાય છે ત્યાગ.
પદાર્થ પ્રત્યેની આસક્તિ છોડવી તેને કહેવાય છે ત્યાગ. ગંભીરતા રાખીને ખ્યાલમાં લેજો, આત્માની ભિન્ન એટલે આત્મા સિવાય જે કંઈ પણ પદાર્થો છે તે પર છે. તે પદાર્થો પોતાની મમત્વ બુદ્ધિના કારણે પોતે સ્વરૂપની અનુભૂતિ કરી શકતો નથી. વિચાર તો કરો કે એ કંઈ બહાર ગયો નથી, અમેરિકા ગયો નથી, એણે કંઈ ખોયું નથી, ક્યાંય પણ થાપણ મૂકી નથી, કોઈ બેંકમાં ગીરવે મૂક્યું નથી. આત્મા સ્વતંત્ર છે, સદા હાજર છે, શાશ્વત છે, નિત્ય છે. અને બહુ આશ્ચર્યની વાત તો એ છે કે તેને ખોજવા જવાની જરૂર નથી, એ ભીતર છે, અંદર છે. અને અંદર આત્મા હોવા છતાં આત્મ અનુભવ થતો નથી, કારણ કે આત્માની ભિન્ન એવા પદાર્થોમાં આપણી મમત્વ બુદ્ધિ થઈ છે. આત્માના પરિણામથી અન્ય જે પદાર્થો છે તેની સાથે તાદાત્મ્ય બુદ્ધિ, એકતા બુદ્ધિ અને તેનો જે અધ્યાયસને દૂર કરવો, એ તાદાત્મ્ય બુદ્ધિને દૂર કરવી તેનું નામ છે ત્યાગ.
જરા સમજાવવા જેવી વાત છે. વસ્તુ છૂટી શકે પણ વસ્તુ છૂટ્યા પછી યાદ આવે છે કે મેં આ છોડ્યું એમ દસ જણને કહે છે. એનો અર્થ એ થયો કે વસ્તુ છૂટી જાય પણ તેના પ્રત્યેનું મમત્વ છૂટ્યું નથી, તાદમ્ય છૂટ્યું નથી. મમત્વ એ જ મૂળ છે, ભૂલ છે. આધ્યાત્મિક સારમાં એમ કહ્યું છે કે જેમ નાનકડા બીજમાંથી વડલો થાય છે તેમ મમત્વના બીજમાંથી આખો સંસાર ઊભો થયો છે. ચૌદલોક રાજલોકમાં ફેલાયેલા વિરાટ અને વ્યાપક સંસારનું બીજ મોટું નથી, રાઈના દાણાથી પણ નાનું છે, પણ તે મમત્વ બીજમાંથી આખો સંસાર ઊભો થયો છે. સંસાર અસાર છે, નાશવત છે, અનિત્ય છે એમ બોલે છે, પણ મમત્વ અને તાદાત્મ્ય બુદ્ધિ ઓછી થતી નથી. અધ્યાસ છૂટી જવું, મમત્વ છૂટી જવું એવું અવસ્થાને પરમ કૃપા ઉદય ત્યાગ બુદ્ધિ કહે છે. ત્યાગવું એટલે મમત્વ બુદ્ધિનો ત્યાગ કરવો.
ભગવાન મહાવીર કહે છે કે બાહ્ય પદાર્થોનો સંગ્રહ કરવો એટલે જ પરિગ્રહ નથી. અંદર મૂર્છા હોવી, મમતું હોવું, મારાપણ હોવું, તાદાત્મ્ય હોવું, અધ્યાસ હોવો એ પણ પરિગ્રહ છે. પરિગ્રહની વ્યાખ્યા બદલાણી, પદાર્થોનો સંગ્રહ કરવો એટલો જ પરિગ્રહનો અર્થ નથી, પણ મૂર્છા હોવી એ પણ પરિગ્રહ છે. આપણને બરાબર ખબર છે કે આ બધા પદાર્થો છોડીને આપણે જવાનું છે, અને બીજાને પણ કહીએ છીએ કે આ બધું મૂકીને જવાનું છે, પરંતુ એ પદાર્થો ઓછો વધતો થાય, આગો પાછો થાય, ખોવાઈ જાય, કોઈ લઈ જાય તો દિલમાં ઉજરડા પડી જાય છે, ફાળ પડી જાય છે, કારણ કે અંદર મમત્વ બુદ્ધિ છે. અને મમત્વ બુદ્ધિના કારણે વસ્તુનો ત્યાગ કરવા છતાં તેની મૂર્છા હજી ગઈ નથી. પરમાર્થની અનુભૂતિમાં આ મમત્વ બાધક તત્વ છે, તેથી અનુભવ કરી શકાતો નથી. થોડી ધીરજથી અને એ સમજવા પ્રયત્ન કરજો. તમને મનમાં થતું હશે કે મારે આત્મદર્શન કરવું છે, આત્મ સાક્ષાત્કાર કરવો છે, જો એ કરવું. તો એના માટે આત્માથી ભિન્ન જુદું જે કંઈ પણ છે તેના પ્રત્યેનું મહત્વ છોડવું પડશે. માત્ર પદાર્થને છોડવાની વાત નથી, પણ તેના પ્રત્યેનું મહત્વ છોડવું પડશે. અને પદાર્થ છોડીને પણ મહત્વ ઊભું હશે તો જ્ઞાની પુરુષો તેને ત્યાગ કહેતા નથી. આત્માથી ભિન્ન અન્ય પદાર્થો સાથે તાદાત્મ્યનો જે અધ્યાસ છે, જે અધ્યાસ તેના ત્યાગને જ્ઞાની પુરુષો ત્યાગ કહે છે. આ મોટી મૂડી સાધક પાસે છે. આવો ત્યાગ ન આવે ત્યાં સુધી પદાર્થો પ્રત્યે, સંયોગો પ્રત્યે, ઘટનાઓ પ્રત્યે ઉદાસીન રહેવું, જ્યાં સુધી આત્મદર્શન નહીં થાય ત્યાં સુધી પર પદાર્થ પ્રત્યેનું મહત્વ રહે, પણ તે બંનેને છૂટા પાડવા પડશે.
આત્માની આ જગતના પદાર્થો જુદા છે, ભિન્ન છે. તેના પ્રત્યે આ શક્તિના કારણે તે આમતો બંધાયા કરે છે. જ્યારે તે પરલોકમાં જાય છે ત્યારે પદાર્થો મુકતો જાય છે, પણ તેના પ્રત્યેની આશક્તિ સાથે લેતો જાય છે. કોઈ વ્યવસ્થા એવી નથી કે આંગળિયા સાથે આ બધું માલ મોકલી શકાય એવી વ્યવસ્થા જગતમાં થવાની પણ નથી. પદાર્થો અહીં જ રહેશે પણ મારાપણો અને મમત્વ જ્યાં જશે ત્યાં સાથે લઈને જશે અને જ્યાં જશે ત્યાં મૂછા પાછી કામ કરશે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કોઈ માણસે જંગલમાં ઊંડો ખાડો ખોદીને ધન દાટી દીધું હોય અને ઘેર ગયા પછી વિચાર આવ્યા કહે કે કોઈ જોઈ ગયું નહીં હોય, હોય ને કોઈ જાણશે તો નહીં ને કોઈ ખોદશે તો નહીં ને, પાછો ઉઠીને જોવા જાય કે બરાબર છે ને, આવી મૂછાના કારણે એ મરીને સર્પ યોનિમાં જાય, ત્યાં ધન ઉપર આટા માર્યા કરે. ચાર પાંચ વસ્તુ સ્પષ્ટ કરવા જેવી છે. જે બહુ કજિયાળો હોય તેને કૂતરાનો ઉતાર આવે ત્યાં છૂટ મળે છે, લડિયા જ કરે છે, કોઈના નહીં પાડે. જેને હું બહુ માયા છે, લોભ છે, તે તિર્યંજ ગતિમાં સર્પયોનિમાં જાય, સાપ પૈસાને શું કરે, પણ મૂર્છાના કારણે ત્યાં ફર્યા કરે. તિર્યંજ તરુના મૂળ રાખી રહ્યો ધન ઉપરે, ધન દાટ્યું હોય તે મરીને વૃક્ષ થાય તો તે પોતાના જ મૂળ ધન ઉપર ફેલાવી દે છે.
આ સાતે ગુણો વર્ણવે તેનો એક ક્રમ છે. એક ક્રમથી સાધકે યાત્રા કરવી પડે અને એને મમત્વ બુદ્ધિનો ત્યાગ કરવો પડે. એ બધા પદાર્થોથી પાછો હટે ત્યારે એને વિચાર કરવાનો અવકાશ મળે. તમે અહીં કલાક સુધી સાંભળો છો એટલો વખત કદાચ વિચાર રહે, પણ અહીંથી ઉતરીને પાછા શું વિચાર થાય છે તે મારે પૂછવું નથી. મૂર્છાની મમત્વની અધ્યાસની બુદ્ધિ જેની છૂટી ગઈ છે તેને કહેવાય છે ત્યાગ. છેલ્લી વાત, આવો ત્યાગ કરતા પહેલા પદાર્થ જેવા છે તેવા જાણો, આ જગત જેવું છે તેવું જાણો, તે મજાની વાત છે. આકાશમાં ઇન્દ્રધનુષ થયું છે, રંગબેરંગી ચિત્રામણ થયું છે, અદ્ભુત રંગો પુરાયા છે, જોતા આશ્ચર્ય થાય છે કે તેને પણ જુઓ, અને પછી એ પણ જુઓ કે 5 કલાક પછી રંગો વિખરાઈ જાય છે. આ જાણ્યા પછી તેના પ્રત્યે આસક્તિ મોહ મમત્વ નહીં થાય. નદીમાં પૂર આવ્યું એ પણ જુઓ અને પછી પૂર ઓસરી જાય છે તે પણ જુઓ. નાનું બાળક જેનું છે તે પણ જુઓ અને 80 વર્ષના વૃદ્ધને મૃત્યુ પામતા પણ જુઓ. આ પ્રકારની અવસ્થાઓ જાણવાથી અંદરમાં તેનું ભાન તથા આકર્ષણ તૂટે, તેને કહેવાય છે વૈરાગ્ય. રાગ એટલે આકર્ષણ, રાગ એટલે ખેંચાણ. કોઈને સારા કપડાં પહેલા જોઈને પૂછીએ છીએ કે ક્યાંથી લેવા, કેટલાના છે, સરસ છે, ભાગ્યશાળી છો કે આ લઈને પહેરી શકો છો, અમે તો આવા ગાભા પહેરીએ છીએ, આ બધું કોણ બોલાવે છે, તેને પહેર્યું છે તે પણ ગાભા છે, ને તે પહેર્યું તે પણ ગાભા છે, આમાં શું જીવ નાખવો. પદાર્થ જેવા છે તેવા જાણવા, પણ જાણ્યા પછી તેનું આકર્ષણ છૂટી જવું જોઈએ. આપણને બાહ્ય પદાર્થોનું આકર્ષણ થાય છે, કોઈએ ઘરેના પહેર્યા હોય તો બહેનોને જરૂર આકર્ષણ થાય છે. ક્યાંથી લેવા, કેવા છે, શું કિંમત છે, કોણે આપ્યું, કેમ આપ્યું, અડધી કલાક તેની પૂછપરછ ચાલે. પૂછનારને કંઈ લેવા દેવા નથી, ઘરેણું કાઢીને બાઈ આપી દેવાની નથી, છતાં પદાર્થ અને ઘરેણા પ્રત્યે આકર્ષણ. પદાર્થ પ્રત્યેના આકર્ષણને કહેવાય છે કે રાગ, અને પદાર્થ પ્રત્યે આકર્ષણ ન થવું તેને કહેવાય છે વૈરાગ્ય.
વૈરાગ્ય તો ઘટના છે, જગતમાં બધું જોવે અને જોવા છતાં તેના પ્રત્યે ખેંચાણ થતું નથી, તેને પદાર્થ ખેંચી શકતા નથી. આ વૈરાગ્યની અવસ્થા છે. આજે આપણી હાલત એવી છે કે પદાર્થો આપણને ખેંચી જાય છે. ચિદાનંદજી મહારાજે કહ્યું કે કીડી કે પગ કુંજર બાંધ્યો, જલમે મકર પિયાસા, સંતો અચરિજ રૂપ તમાશા. તેમને પૂછ્યું કે આપ આ શું કહેવા માંગો છો. પદાર્થના આકર્ષણને કારણે તેના તરફ ખેંચાણ થાય છે. આત્મા જેવો આત્મા જેમાં અનંત જ્ઞાન દર્શન આનંદ અજર અમર અવિનાશી અવ્યાભાત પણો કેટલા બધા ગુણો, આવો આત્મા મીઠાઈનું પડીકું જોઈને ખેંચાઈ જાય છે. અરે તું અનંત જ્ઞાનનો ધણી છે, તું ક્યાં એક નાની ચીજ જે પ્રતિ આકર્ષાય છે, તને આ પદાર્થની ખબર નથી. આ પદાર્થ અનિત્ય છે, જે ઉત્પન્ન થયું જે જન્મ્યું છે તે એક દિવસ વિખરાઈ જવાનું છે. જે ધ્રુવ છે કાયમ ટકનાર છે તેને તું લક્ષમાં લેતો નથી. જે કાયમ રહેવાનું નથી એમાંથી ઉચ્ચ આવતો નથી. જે શાશ્વત છે તે તો તે ખોયું છે, અને શાશ્વત નથી તે પણ ખોયું છે. એટલે આત્મા પણ ખોયો અને પદાર્થ પણ ખોયા.
આ કુંડાળામાંથી જે બચે છે તેને કહેવાય છે વૈરાગ્ય. વારંવાર ઘૂંટી ઘૂંટીને વૈરાગ્યની વાત આપણે કરીએ છીએ. નિષ્કુલાનંદ મહારાજે કહ્યું કે ત્યાગ ન ટકે રે વૈરાગ્ય, વિના કરતા કોટી ઉપાય. વૈરાગ્યનો ઉભરો એક વખત આવી જાય છે સંસારમાં, કેટલા જેટલા માણસો છે તેને એક વખત તો વૈરાગ આવતો જ હશે ને, આવતો જ હશે કે બળ્યો આ સંસાર, પણ અડધી કલાક પછી પાછું જે છે તે ઠીક છે, આના વગર ચાલે તેમ નથી, એ તો હોય હલ્યા કરે એમ સંસાર છોડી ભાગી થોડું જવાય, ભાગી થોડું જવાય, કિંમત રાખીને રહેવાનું. એકબીજાને આશ્વાસન આપે છે. નાની પુરુષ કહે છે કે પદાર્થ પ્રત્યેના આકર્ષણમાં માણસ તણાઈ જાય છે અને તે સ્વરૂપને ભૂલે છે. વ્યવહારમાં એમ કહેવાય છે કે તમારી પાસે લાખો રૂપિયાની કિંમતનો હીરો હોય અને કંદોઈની દુકાને જઈ ગાંઠિયાનું પડીકું લો અને તેના બદલામાં કિંમતી હીરો કે ઝવેરાત આપો તો તે સોદો કેવો કહેવાય. તેમ જળ પદાર્થના ખાતર અનંત જ્ઞાન અને અનંત આનંદથી ભરેલા આત્માને આપી દો છો, એવું જે કરે નહીં તેને કહેવાય છે વૈરાગ્ય. એ સમજી ગયો કે મૌલિક તત્વો આવી તુચ્છ વસ્તુઓ માટે મારે વેચવું કે આપવું નથી. આનો અર્થ એ થયો કે ઉંમર ઉપર કહેલા સાત ભાવો સાત સિદ્ધાંતો જીવનમાં જે જાગૃત રાખે છે તે મુક્ત છે.
યાત્રા અદભુત રીતે ચાલે છે. ઉપસંહાર કરીએ છીએ, પેલા દયા એટલે આત્માની દયાના વિચારો. આત્મા અનંત કાળથી સંસારમાં રખડે છે, દુઃખી છે તેમ લાગે છે, એટલે દુઃખ કરો દૂર કરવાના ઉપાયો તે કરે છે અને તે ઉપાયો કરતાં તેને શાંતિ લાગે છે. જ્યારે શાંતિનો અનુભવ થાય ત્યારે તેને સમતા ભાવ પ્રાપ્ત થાય છે. દયા પછી શાંતિ, શાંતિ પછી સમતા, સમતા પ્રાપ્ત થાય એટલે સ્વરૂપનો નિર્ણય થઈ જાય કે મારું સ્વરૂપ આવું છે, અને એવો નિર્ણય થાય ત્યારે લાગે કે આજે નહીં તો કાલે આત્માને પ્રાપ્ત કરવો છે તો વિલંબ શા માટે. મારે ક્રોધ માન લોભ માયા વગેરે ભાવોમાં જવું નથી, મારે તો આત્માની પ્રગટ અનુભૂતિ કરવી છે. માટે પછી આવે છે ક્ષમા, દયા પછી શાંતિ પછી સમતા અને તેના પછી ક્ષમા. આ ક્રમબદ્ધ પ્રોસેસ સાધકના જીવનમાં થાય છે. તે કષાયોને ટાળવાનો પુરુષાર્થ કરે છે. આ કષાયો ક્રોધાદિ વિકારો દૂર કરવા છે, તે માટે પારમાર્થિક સત્યનો સ્વીકાર કર્યો છે. પારમાર્થિક સત્ય તે ચેતન્ય તત્વ છે, આત્મતત્વ છે. હવે તે પ્રાપ્ત કરવું છે તેથી પોતાના સ્વરૂપનું સત્યનું અવલંબન લે, પોતાના સ્વરૂપનું આધાર પોતે લે. પરમકૃપાળુ દેવે મુક્તના જીવનમાં ક્રમિક વિકાસ કેવી રીતે થાય છે તેની સીડી આપી છે. આ ગાથામાં ક્રમિક પ્રોસેસ આપ્યો છે. દયા પછી શાંતિ પછી સમતા પછી ક્ષમા અને પછી સત્ય ત્યાગ વૈરાગ. ત્યાગ ન થઈ શકે ત્યાં સુધી આ બધા પદાર્થો જેવા છે તેવા જાણે છે અને પોતાની મુમુક્ષતા પ્રાપ્ત કરે છે. આવો મુમુક્ષ જીવ પરમાર્થ માર્ગની યાત્રા કરવાનો પ્રારંભ કરે છે. સંસારની જે ક્રિયા કરવી પડે તે કરે, પરંતુ તેમાં તન્મય થતો નથી. તેનો વિચાર એવો જ હોય છે કે સત્યને પામવા જાગૃત અવસ્થા મારે પ્રાપ્ત કરવી છે. દેવી સંપત્તિ, બે શબ્દો છે દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. અહીંયા મુમુક્ષની આ દેવી સંપત્તિ છે. આ સાતે સાત ગુણો જેના જીવનમાં આવે છે તે મુમુક્ષ છે અને આવો મુમુક્ષ પરમાત્માની સાધના કરે.
બસ ગાથા 31ના જે બાકીના ગુણોની વાત કરવાની હતી તે આમાં આવે છે. દયા શાંતિ સમતા અને ક્ષમા એ આગલા બે સ્વાધ્યાયમાં ચાર ગુણોની વાત થઈ, આજે ત્રણ ગુણોની વાત થાય છે. કયા કયા? સત્ય ત્યાગ અને વૈરાગ્ય. મુનિશ્રીએ બહુ સરસ સમજણ આપી છે સત્ય માટેની. સત્ય શબ્દ આપણે બોલીએ ઘણા, વાપરીએ પણ ઘણા, પણ સત્ય શબ્દનો અર્થ જે છે એ આપણને સ્પષ્ટ ન હોય તો સત્ય પણ એક આપણી કલ્પના બની જાય છે. અહીંયા બે ભાગ કર્યા છે સત્યના. કયા કયા? વ્યવહારિક સત્ય અને પારમાર્થિક. વ્યવહારિક સત્ય એટલે વ્યવહારિક સત્ય એ રૂપી પદાર્થોનું સત્ય છે, ચક્ષુના વિષયનું સત્ય છે, પોતાની બુદ્ધિનું સત્ય છે, જે સમજણ પોતાની છે એનું, જે વસ્તુ જેમ છે તેમ, અને એ પણ પાછો પોતે જેમ સમજ્યો છે તેમ, એની જે વાત કરે એને શું માને? સત્ય. એમ એ સત્ય કેવું સત્ય કહેવાય? વ્યવહારિક છે, એ ઘટના છે. ખ્યાલ આવ્યો? તો દરેકનું સત્ય જુદું જુદું હોય. કેમ? જો પરમાર્થિક ની વાત નહીં કરો, જે વાત ચાલે છે. વ્યવહારિક સત્ય પણ બધાનું જુદું જુદું હોય, શું કામ હોય? જે ઘટના જે માણસ જોતો હોય એ પોતાની દ્રષ્ટિએ જુએ છે, બીજું પોતાની દ્રષ્ટિએ સમજે છે, એટલે એનું જે કઈ વિવરણ કરે છે એ પોતાની મતિથી કરે છે. તો દરેકની મતિ જુદી, દરેકની દ્રષ્ટિ જુદી, દરેકનો વિચારવાનો દ્રષ્ટિકોણ જુદો, અને દરેકની બોલવાની શૈલી જુદી. તો એટલું સરસ વાત મૂકે છે કે વ્યવહારિક સત્ય છે એ બહુ મર્યાદિત છે. માણસની જે મર્યાદા છે ને ગુણોની, ચક્ષુની, દેખવાની, બુદ્ધિની, સમજવાની, બોલવાની, એ બધા સત્ય ઉપર આધારિત આ વ્યવહારિક સત્ય છે. અને દુનિયામાં અત્યારે વ્યવહારિક સત્ય ઉપર જ હું સાચું કહું છું, મારું કીધેલું સાચું, હું જે કંઈ કહું છું બધા માનો એ સાચું, એનો એટલો બધો અભિમાન, એટલો અહંભાવ, અને એના આધાર ઉપર, સત્યના આધાર ઉપર સંઘર્ષ ચાલે, ઝઘડા ચાલે. અને વ્યવહારિક સત્ય એક તો આ પ્રકારનું છે જુદું જુદું, અને વ્યવહારિક સત્યમાં પણ અસત્ય હોઈ શકે છે એના કારણો છે. કયા કયા કારણો છે? ચાર: ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. આ ચાર કારણો એવા છે કે વ્યવહારિક સત્ય એની પાસે બધું સમજ છે, દ્રષ્ટિ છે, બધું છે, પણ આ ચાર કારણો પણ જો એનામાં દાખલ થઈ ગયા હોય, ચારમાંથી કોઈ પણ એક કારણ, તો એ સત્યની બદલે અસત્ય બોલશે, અને અસત્ય બોલીને પાછો મેં કીધું છે એ સત્ય જેવો આગ્રહ રાખશે. સત્યમાં પોતાનો આગ્રહ જોડવો, અહમ જોડવું, આ મતાગ્રહ અથવા કદાગ્રહ કહેવાય છે. ક્રોધ થયો હોય તો પણ જૂઠું બોલે, લોભ જાગ્યો હોય તો વેપારી શું કામ જૂઠું બોલે? લોભને કારણે. એ કે બરોબર છે, આ સરસ જ છે બેન, એક શાકવાળો કેટલું સરસ સત્ય બોલે છે, અને બધા ફૂલાઈ જાય, ઓહો બિલકુલ બધું તાજું ને બધું આવું છે ને બધું મોડું છે ને આમ છે ને તેમ છે, જે પૂછો એને જવાબ, એ કોઈ દિવસ બીજો જવાબ આપે ખરો? તમે જે પૂછો પાછો પૂછવાવાળા જવાબ સહિત પૂછો, આ મરચા મોડા છે ને તે એને વેચવા આવ્યો છે કે એને ઘરે લઈ જવા આવ્યો છે? હે, તો એ મોડા જ કહે ને, તો તમે પૂછો છો જેને મોડા છે કે નહીં, એને ખબર પડી જાય કે આ બેનને મોડા હોય તો લેવા છે, નહીં તો ઊભીએ નહીં રે, તો મારે આ મરચા વેચવા છે કે ઘરે લઈ જવા છે? આવું સાદું સત્ય પણ આપણને સમજાતું નથી. કોણ દિન દુકાન જઈને પૂછે કે કાઠિયા તાજા છે ને, તો એમ કહેવાનો વાસવી છે કોઈ કે કરિયાણામાં આ ઘી શુદ્ધ છે ને, તો એમ કે ના બેનો રહેવા દો, શુદ્ધ છો, જુઓ તો ખરા. લોભ, ક્રોધ, ભય, ભયથી ખોટું બોલે કે શુદ્ધ ચોખ્ખું કરે, સાચું કે ભાઈ જશે તો આ ઊંધું હમસશે, મને નુકસાન કરશે, કોઈ જગ્યાએ પોલીસ ખાતા નહીં બેકો હોય તો મને મારશે, વગેરે વગેરે, મારો દંડ થશે અથવા મારો ગુનો સાબિત થઈ જશે, જૂઠું બોલે, કોર્ટમાં જૂઠું બોલે, ભયથી બોલે, હાસ્યથી પણ બોલે. સરસ દાખલો આપ્યો લગ્નના ગીતો, ફટાડા ઠોકા ઠોક, જાનૈ આ બધા બાડા ને આવા ને તેવા ને કઈક બોલે, ઓલા કેવું કેટલી બોલે, ઓલું ગીત ગાતા હોય છે આપણે સાંભળીએ, આ તો ઠીક છે કે ઓલો બિચારો જાન લઈને આવ્યો છે, ને તો ઉભે ઉભા બધા ખડગી. હવે એમાં સાચું બોલે છે, કેટલી કેટલી આ મુનિશ્રીએ એટલી બધી વાસ્તવિકતા મૂકી છે આપણી પાસે, જુઓ તો ખરા કે એક ને એક વાત આપણા મગજની અંદર કેટલો બધો ભ્રમ છે કે હું તો સાચો જ છું, તું નથી સાચો. એક તો તારી દ્રષ્ટિ મર્યાદિત છે, બીજું તારી સમજ મર્યાદિત છે, ત્રીજું તારું મૂલ્યાંકન મર્યાદિત છે, ચોથું તારી શૈલી ખોટી છે, અને એમાંય જો તને ક્રોધ, લોભ, ભય કે હાસ્ય તારામાં દાખલ થઈ ગયું અથવા એ ઉદ્દેશથી તું બોલતો તો તારી કોઈ વાત સત્ય હોય નહીં, આંશિક સત્ય ખરો. કેવું? આંશિક સત્ય, એમાં સત્યનો અંશ બરોબર, કે એકાદી વાત તે સાચી પકડી જોઈ, તું એમ કે નજરે જોયેલી વાત છે, નજરે જોયેલી હોય તોય સામાને કહેવાનો શું દ્રષ્ટિકોણ હતો, ઈરાદો શું હતો એ ખબર તને? તો એ તો ખબર નથી, તો કોઈના કહેવાનો ઈરાદો ન જાણ્યો ને શબ્દ જાણીને તું સત્યની વાત કરવા જા, તે સાચી છે. એટલી સરસ વાત મૂકી છે કે આ એક વ્યવહારિક સત્ય અને બીજું પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્ય શું છે? અરૂપીનું સત્ય છે, અને પદાર્થની તાત્વિક જે સ્વરૂપ છે, જગતનું જે સ્વરૂપ તાત્વિક છે, વ્યક્તિનું સ્થિતિનું, એ તાત્વિક મૂલ્યાંકન જે કરી શકે છે, ચર્મ ચક્ષુથી જોઈ શકાતું નથી છતાં પ્રજ્ઞા વડે જે પામી શકાય છે, એ સત્ય કેવું છે? પરમાર્થ. અને એ પામવામાં પોતે ન પામી શકે, પણ જેને પામ્યું છે એની એને ઓળખાણ છે. એટલે વિતરાગ પુરુષોએ કહેલું જે સત્ય છે એને ધાકડે ધાકડ માન્ય છે, જ્ઞાની પુરુષની વાત છે એ મને માન્ય છે. કેમ? એનું કદાપી ખોટું હોય નહીં. એક તો એ અજ્ઞાનથી કહે નહીં, બીજું એ ક્યારેય મૂર્ષાવાદ આચરે નહીં, ત્રીજું એનામાં વિતરાગતા હોવાને કારણે પક્ષા પક્ષી હોય નહીં. આવી જે શ્રદ્ધા રાખે અને શ્રદ્ધાથી બોલે એ પારમાર્થિક સત્ય. મુમુક્ષુએ કયું સત્ય આચરવું જોઈએ? પારમાર્થિક. વ્યવહારિક સત્ય સાપેક્ષ છે અનેક દ્રષ્ટિએ, અને પારમાર્થિક સત્ય નિરપેક્ષ છે. એક આત્મા સત્ય છે, એ જ પરમાત્મા છે. આ સત્ય કયું થયું? પારમાર્થિક સત્ય, નિરપેક્ષ સત્ય, નિર્વિકલ્પ સત્ય. નિર્વિકલ્પ, આમ સમજ કેળવવી પડે આપણે બધાથી. સત્યને કોઈ કાળનો બાધ લાગે નહીં. નિરપેક્ષ એટલે દ્રવ્યની અપેક્ષા, કાળની અપેક્ષા, ભાવની અપેક્ષા, ક્ષેત્રની અપેક્ષા, એ કઈ લાગણું પડે. સત્ય કોઈ પણ ક્ષેત્રમાં સત્ય હોય, કોઈ પણ સમયે સત્ય હોય. તો આ રીતે વિચારીએ તો સત્ય એ અહીંયા વાત મૂકી છે કે મુમુક્ષુ એ સત્યનો આરાધક છે. ગયું હશે લાઈટ ગઈ ના? બરાબર છે. મુમુક્ષુ એ સત્યનો ઉપાસક છે. જો કૃપાળુ દેવે કેવા સરસ ગુણો મૂક્યા છે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, પછી ત્યાગ અને વૈરાગ્ય. હવે સત્ય પછી વાત આવે છે ત્યાગની. શું કહે છે ત્યાગમાં? પારમાર્થિક સત્યની અનુભૂતિ માટે. હા, પણ પેલા શેની અનુભૂતિ કરવી છે? પારમાર્થિક સત્ય. પારમાર્થિક સત્યમાં એક આત્મા સત્ છે, પરમાત્મા સત છે. તો આવું એને સત્ય સમજાયું એટલે હવે એનું સ્ટેજ આવે છે કે આ સત્યને પ્રાપ્ત કરવા માટે જે જે તત્વો બાધક હોય એ છોડવા, એ છોડી દેવા, એને ત્યાગ. બીજા નહીં, બીજાનો બધો વ્યવહારિક ત્યાગ થયો. મારે મરચું નથી ખાવું, પણ મરચું તને કેમ નડે છે? તો આવું નાની નાની બાબત તો ઘણી કઈરા કરે, પણ પારમાર્થિક સત્ય પ્રાપ્ત કરવામાં તને તારો અહંકાર નડે છે એ છોડ ને. તો કે મેં મીઠાઈની બાધા લીધી છે. તારે કરવું છે શું? તો કે આત્માને પ્રાપ્ત કરવું છે અને રીંગણા નથી ખાવા. ક્યાં મેળ છે? નિરર્થક. કૃપાળુ દેવે આ બધી વાતની બહુ જાજી ઓલી નથી કરી, અમારી મુનિશ્રીએ થોડીક ચર્ચા કરી છે. કૃપાળુ દેવે 20 દોહરાની અંદર આ વાત લખી છે. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. હે પ્રભુ, ઘણું ઘણું કરું છું પણ સેવામાં જે પ્રતિકૂળ છે, જે બંધનરૂપ છે, એનો ત્યાગ મેં નથી કર્યો. બાકી બધો કર્યો છે, બાકી બહુ બનીને બેઠો છું, પણ સેવાને પ્રતિકૂળ જે તે બંધન, એવા બંધનો મેં નથી ત્યાગ, આનો મેં ત્યાગ કર્યો નથી. કારણ કે દેહ ઇન્દ્રિય માનાની એમાં તો ઇન્દ્રિયોના આગ્રહથી રોકાઈ ગયો છે. ત્યાગ પરમ તત્વની બાધામાં, અનુભૂતિમાં, આત્મ તત્વની પ્રાપ્તિમાં જે કંઈ પરિબળો બાધારૂપ લાગે, પ્રતિકૂળ લાગે, જે અવરોધક જણાય, એનો ત્યાગ કરી દેવાનો. કોઈને કહેવાની જરૂર નથી કે મેં શું છોડ્યું શું ન છોડ્યું. તને ખબર પડે કે આ મારી નબળાઈ છે, આ મને નડે છે, મારી સાધનાને આ અટકાવે છે, મારી સાધનાને આ શિથિલ કરે છે, એ છોડી દેવું. એને કહેવાય છે ત્યાગ. અહીંયા બધી વ્યાખ્યા પારમાર્થિક દ્રષ્ટિએ છે, કારણ કે આ બધા ગુણો મુમુક્ષુમાં હોવા જોઈએ. આ કોઈ બીજા વ્યક્તિત્વની વાત નથી કરી. જેમ કોઈ હોય કે રાજનેતાએ શું કરવું જોઈએ, તો એને ત્યાગ કરવો જોઈએ. કેવો દંભનો જે છે, ચારે બાજુ દંભ થાય એટલે અનેક વસ્તુઓ પોતે ત્યાગ કરેલી દેખાડે કે મેં આમ કર્યું છે, મેં આમ કર્યું. એવા ત્યાગનું કોઈ મહત્વ નથી. કોઈને ધર્મી દેખાડવું પોતાને કે મેં હું બહુ ધાર્મિક છું, તો એ કેટલા બધા ત્યાગ કરે. એવા કોઈ ત્યાગનું મૂલ્યાંકન નથી, કોઈ મહત્વ નથી. મુમુક્ષુની ભૂમિકામાં કહેવું છે કે મુમુક્ષુનો ત્યાગ શું હોય. કૃપાળુ દેવે એક પેલા ખેડૂત સુનામ એને પૂછ્યું કે તમને સૌથી વધારે શું ભાવે છે? તો કે વાલ પાપડીનું શાક સૌથી વધારે ભાવે. તો કે એ છોડી દો, એ તમે છોડી દો. અને ઓલાએ છોડી દીધું જીવનમાં. અને એને સાચું કીધું કે મને આ સૌથી વધારે વાલી પ્રિય વસ્તુ છે, તો કંઈ છોડી દેવી, એ આપણી સાધનામાં નડે, વાત પૂરી થઈ ગઈ. એટલા બધા ભદ્રિક જીવો, સામાન્ય ખેતરની અંદર કામ કરનારા લોકો, શ્રમિક જીવો, આ બધા લોકો સામાન્ય પણ એટલી ભદ્રિકતા કે પ્રભુ આગળ જે કંઈ પોતાની નબળાઈ હોય એ કહી દે, અને ભગવાન જો આદેશ આપે તો વાત પૂરી થઈ ગઈ. આપણે હવે કંઈ નહીં કરવાનું, તમારે ન કરવું તો વાત નહીં કરવાની. આપણે એમ થાય કે આ બધા પામી ગયા તો આપણે કેમ ન પામીએ. આપણો અહમ ક્યારે છૂટતો નથી, નબળો પડતો નથી, શિથિલ થતો નથી, અલ્પ થતો નથી, મંદ થતો નથી. જરા પણ એ બાબતની અંદર આપણે બાંધછોડ કરવા તૈયાર નથી. ત્યાગ જેવી કોઈ ચીજ જ નથી. આવું કેળવાય એટલા માટે તો જ્ઞાની પુરુષોએ જુદા જુદા આવા તપના પ્રકાર આપ્યા છે. બહુ ભટક કરતો હોય ને એને દિશાના બંધનો આપ્યા છે. આપણા 12 વ્રતમાં આવે, આપણને એમ થાય કે આવા તપ હશે, આવા વ્રત હશે, આપણે ક્યાંય નથી જવું, તોય ક્યાં એવા વ્રત હોય કે તારે આ દિશામાં આજે આટલું જવું, ઉપર આટલું જ જવું, નીચે આટલું જ જવું, ચારે દિશાના પરિમાણ આટલા જ કરવા. તારા મનને પણ બાંધી લીધું, શરીરથી તો બંધાયો કે નહીં જવાનું, પણ મનથી પણ, કોઈ સંદેશા વ્યવહારના સાધનથી પણ એક ક્ષેત્રની બહાર વિચાર જવા ન દેવો. આખા જગત સાથે આસક્તિથી મમત્વથી જોડાયેલો જીવ, એને પોતાના મમત્વની કોઈ સીમા બાંધવી પડે કે નહીં, તો એ નક્કી કરે કે આટલાથી ચાલશે તો મારે આથી આગળ જવું નથી. એ વ્રતો બધા છે એ સૂક્ષ્મતાએ વિચારીએ તો જ લક્ષમાં આવે. બાકી તો અત્યારે લાગે કે બધું આઉટ ઓફ ડેટ છે, અર્થ વિનાનું છે. આવા બધા વ્રતની જરૂર નથી, કેમ કે હાથમાં મોબાઈલ છે. હવે એ મોબાઈલના આધાર ઉપર તો કોઈ દિશાનું પરિમાણ રહેતું નથી. આ પુદ્ગલની માયા છે, આ કાળનું પરિબળ છે. જીવને પોતાના આત્માની પ્રાપ્તિ અથવા અનુભૂતિ ક્યારે થાય, એની સમીપ રીતે તો થાય કે દૂર રીતે તો થાય? સમીપ રીતે તો થાય ને, સીધો સામાન્ય અર્થ, એણે પોતાના આત્માની સમીપ રહેવું પડે. હવે આ બધા સાધનો શું છે, આપણને સમીપ રાખે છે કે દૂર? પેલા તો આપણે દૂર જાય ત્યારે દૂર જતા હતા, હવે તારે દૂર જવાની પણ, તોય તું દૂર રહીશ. પેલા તો એટલો પ્રવાસ ખેડો ત્યારે તમે દૂર જતા હતા ને, હવે તો તારે ખિસ્સાની અંદર બટનથી તું દૂર. કેટલે સુધીની વાત, સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ, દેહિન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ, બહાર ઉપરનો એટલો બધો રાગ કરે છે. તો એ કહે છે આ ત્યાગ, આ પદાર્થો પ્રત્યેની મમત્વ બુદ્ધિ છોડવી, અભ્યાસ દૂર કરવો, આ બધા એ ત્યાગની વાત છે. જો મમત્વ છૂટ્યું ન હોય, પદાર્થ સાથેનું તાદાત્મ્ય છૂટ્યું ન હોય, અને પદાર્થ છૂટી ગયો હોય તો એને ત્યાગ કહેવાય? એને ત્યાગ ન કહેવાય. હવે આપણે લૌકિક ભાષામાં વ્યવહારિક ત્યાગ સમજીએ, એણે કેટલો બધો ત્યાગ કર્યો, વ્યવહારિક ત્યાગ કર્યો. એટલે વ્યવહારિક ત્યાગની વાતમાં જ પોતે રહીને પોતાને ત્યાગનું મહત્વ વેળાયા કરે. એને એમ થાય કે અમે તો કેટલો ત્યાગ કર્યો છે, આટલા પૈસા આપ્યા ને આટલું આમ કર્યું ને આટલું આમ કર્યું, કોઈ કહેશે મેં આટલા વરાઉદિયામાં કામ કર્યું છે, મજૂરી કરી છે, એને બાહ્ય ત્યાગનું વેદન ઘણું છે. આવું વેદન સર્વસંગ પરિત્યાગી એવા મુનિશ્રીને પણ મગજમાં હતું. અને એક દિવસ એને કૃપાળુદેવને કીધું પણ કરું કે તમે અમને વારંવાર વૈરાગ્યના ઉપશમના ઠપકા આપ્યા કરો છો, તો અમે આ જે કઈ ઓઘો મુપત્તિ લીધા છે એમને લીધા નથી. કદાચ આપને ખ્યાલ ન હોય પણ અમે બે બૈરી છોડી છે, એક દીકરો છોડ્યો છે, અડધા ગામ જેટલો વહીવટ એ ગરાસ છોડ્યો છે, આ બધું છોડ્યું છે. કૃપાળુ દેવ સમજી ગયા કે આને વ્યવહારિક ત્યાગ એટલો બધો એના ઉપર બેસી ગયો છે, એટલે ત્યાં કહે છે શું છોડ્યું છે. એટલો જ પ્રશ્ન, મુનિ તમે શું છોડ્યું છે? તમે દીકરા છોડીને ચેલકાઓ ઉપર રાગ કરો છો, મકાનો છોડીને આશ્રમો ગળે બાંધ્યા છે, સ્ત્રીઓ ઘરની એક સ્ત્રી છોડીને બહારની અનેક સ્ત્રીઓ ઉપરની તમારી દ્રષ્ટિ ફર્યા કરે છે. થોડો ઘણો વહીવટ ઘરનો હતો એ છોડીને દુનિયાભરનો વહીવટ કરવામાં ગાંડાની જેમ દોડ મૂકી છે, તો શું છોડ્યું તમે? એમ પ્રશ્ન કર્યો. મુનિશ્રી લખે છે કે મને અંતરમાં પ્રકાશ થયો કે આ તો મને કોઈ દિવસ અંતર ત્યાગ એવી તો મેં કોઈ દી વિચારણા કરી નહોતી કે વૃત્તિમાંથી છૂટવું જોઈએ. પદાર્થ છૂટે એનો અર્થ નથી, પણ વૃત્તિમાંથી નીકળવું જોઈએ, મમત્વ જવું જોઈએ. આ તો એવું ને એવું ઊભું છે, ઉલટાનું વૃદ્ધિ પામી છે. તો ત્યારે એમ થયું કે કૃપાળુદેવ સામે ઉભા હતા એની સામે જોવાની હિંમત ન થઈ, અને જો ધરતી માર્ગ આપે તો હમણાં જ્યાં સમાઈ જાઓ. એક સાધુને, એક સંતને આ ભાવ થાય છે અને એક કૃપાળુદેવ સામે જોવાની હિંમત એની ચાલતી નથી. અને ત્યારે પછી કૃપાળુદેવ કહે છે મુનિ આ એના ભાવ જોયા, મુનિશ્રીના ભાવ વાંચીને કૃપાળુ કહ્યું કે હવે તમે બધું છોડ્યું છે, તમને અંદરથી ભાવ થયા, અનુભૂતિ થઈ કે બાહ્ય ત્યાગ એ કઈ ત્યાગ કર્યો નથી, એ તો મમત્વ ઊભું છે, એનો અભ્યાસ દૂર થવો જોઈએ, પદાર્થ સાથેનો અભ્યાસ દૂર થવો જોઈએ. શરીર એ પણ એક બાહ્ય પદાર્થ છે અને અનેક જન્મો જન્મથી જોડાયેલું હોવાને કારણે એને સંસ્કાર છે, સંસ્કાર હોવાને કારણે એનો અભ્યાસ છૂટતો નથી. દેહ છૂટે છે પણ દેહનો અભ્યાસ છૂટતો નથી, અને જ્યાં સુધી અનંતવાર દેહ છોડે પણ દેહનો અભ્યાસ ન છૂટે તો એ મરીને એની મુક્તિ થાય નહીં, કેમ કે ફરી બીજા જન્મની અંદર એ અભ્યાસના સંસ્કારો એની સાથે જ આવે છે. ક્રોધાદી તરતમ્યતા સર્પાદિકની માય, પૂર્વ જન્મ સંસ્કાર તે જીવ નિત્યતા ત્યાંય, જીવ તો નિત્ય છે અને કેટલાય દેહના સંસ્કાર એની પાસે છે, એનું સંસ્કારનું ભાથું ઘણું મોટું છે. તિર્યંચના સંસ્કાર છે, નરક નિગોદના સંસ્કાર છે, દેવલોકના સંસ્કાર છે, એને ભોગના સંસ્કાર છે, એને આવા પરાધીનતાના સંસ્કાર છે. તો અનેક પ્રકારનો એ શરીર છોડતો આવે ને સંસ્કાર જમા કરતો આવે, તો આત્મા ઉપર સંસ્કાર કેટલા બધા છે. જેમ આગળ કૃપાળુદેવે એક સરસ વાત કરી કે જીવ ક્રોધ સરળતાથી કરે અને ક્ષમામાં એને શીખવવું પડે. સંસારમાં ક્યાંય ક્રોધ શીખવવા માટેની એક સંસ્થા નથી, કોઈ કહેતું નથી તારે ક્રોધ કેમ કરવો, અને છતાં કોઈ ક્રોધ કર્યા વિના રહેતો નથી. કારણ શું? તો કે એને વધારેમાં વધારે સંસ્કાર શેના છે? ક્રોધના છે. કારણ કે ક્ષમા એ માત્ર મનુષ્ય દેહમાં જ આરાધી શકે એવું તત્વ છે. કોઈ કૂતરું ક્ષમા કરે? કોઈ સાપ ક્ષમા કરે? અરે ગાય ઢીંક મારે તો ક્ષમા કરે કે માફી માંગો છો એમ સોરી એમ કહે? કૂતરા, બિલાડા, કાગડા, આખી તિરિંજ સૃષ્ટિ, નારકી અને દેવ અહમનું પૂતળું, એ કઈ ક્ષમા કરે? આપણે કહીએ હે માં મેલણી તું અમારા પર દયા કરજે, પણ દયા કરે તો મેલણી છે નહી. દર વખતે દીવા કરતા હોય ને એક વાર ભૂલ થાય તો અરે ખતરનાક. એ કોઈ દી વિચાર કરે કે આને ચાલી વર સુધી નિવેદ કર્યા છે બિચારીએ, વેલા ઉઠી ઉઠીને ખાંડી ખાંડીને થાકી ગઈ છે, તો કોઈ દી છોડ્યા? અને એક વાર છોડ્યા ત્યાં ધનોત ધનોત કાઢી નાખે. ક્રોધના સંસ્કાર છે, ક્ષમાના નથી. ક્ષમાના સંસ્કાર માનવ દેહ સિવાય ન મળે. ક્ષમા ધર્મ મનુષ્ય સિવાય કોઈ આચરી ન શકે. એટલે કૃપાળુ દેવે જુઓ કેવો સરસ શબ્દ મૂક્યો, ક્ષમા એ મોક્ષનો દરવાજો છે. જેમ ચોથા પાઠમાં કીધું કે માનવ દેહ સિવાય મુક્તિ નથી, માનવ દેહ સિવાય મુક્તિ નથી, એમ ક્ષમા સિવાય મોક્ષ નથી, અને ક્ષમા માનવ દેહ સિવાય શક્ય નથી. આપણે વિચાર કરીએ ત્યારે એમ થાય કે શું આ બધા આપણને મહાપુરુષોએ તાત્વિક સમજની દ્રષ્ટિ આપી છે કે ક્ષમા કરવી હોય તો કોણ કરી શકે, કયો જીવ કરી શકે? એ માનવ જીવનમાં આવીને જેને સદગુરુનો યોગ થયો છે, જેનામાં મુમુક્ષુતા જાગી છે, અને જેને પારમાર્થિક સત્યની અનુભૂતિની તાલાવેલી લાગી છે, એ વ્યવહારિક સત્યનું જે કંઈ લાભ છે જતો કરે તો ક્ષમા આપી શકે, કે જે કંઈ વાત છે હું એને જતું કરું છું. કોઈ બોલ્યો, કોઈ નિંદા કરી, કોઈ અપમાન થયું, કોઈ લાભ ગયો પોતાનો ધન લાભ વગેરે, અનેક પ્રકારના ધંધાના લાભ, અને છતાં જે કંઈ પોતાથી પોતાને કંઈ પ્રતિકૂળ થયું હોય તો કે જા હું તને ક્ષમા આપું છું, ક્ષમા આપું છું, મારે વેર નથી બાંધવું. ક્ષમાથી જો તમે ક્ષમા ન આપો તો એની અંદર આ વેરનો બીજો એક સંસ્કાર બંધાય છે. ક્ષમા ન અપાય એટલે વેર બંધાય છે, અને વેર ચાલ્યું આવે જન્મો જન્મ. ક્રોધના સંસ્કાર તો છે જ, અને વેરનો ઉમેરો થાય. ક્રોધ તો ગમે તેના ઉપર કરે, પણ વેર તો જેની સાથે આ બાંધ્યું છે ને, જેને ક્ષમા અપાણી નથી, આપી શક્યો નથી અને પરાસ્ત થયો છે, એના પ્રત્યે વેરની ભાવના ઊભી છે કે મારો સમય આવે ત્યારે હું એને દેખાડી દઉં. આ વેરના ભાવ એને જન્મો જન્મ ચાલ્યા આવતા હોય તો ક્યારેય પોતાના આત્મતત્વની સમીપ જવા જન્મો જન્મના વેર. હાલિક નામનો ખેડૂત ગૌતમ સ્વામી પાસે બોધ પામે છે અને દીક્ષા લઈને એમ થાય છે કે વાહ પ્રભુ, આ પાવા છે તો આપના ગુરુ તો કહેવાય હશે. તો કે હાલ તને મારા ગુરુ પાસે લઈ જાઓ, દર્શન કરાવો. હાલિકે મહાવીરને જોયા દૂરથી અને પૂછ્યું કે આ તમારા ગુરુ? જો એ જ હોય તો આ તમારો ચરવડો રજોરણ અને આ તમારું કામડી મુપત્તિ રાખો તમારી પાસે, મારે આ કંઈ તમારું કે તમારા ગુરુનું કંઈ કામ નથી. ગૌતમ સ્વામીને આશ્ચર્ય થયું, અને ગૌતમ સ્વામીની એક વિશેષતા કે કંઈ પણ પ્રશ્ન હોય એટલે પોતે જવાબ ન ગોતે, ભગવાનને પૂછે. શું વિનય ગુણ છે, ધર્મનું મૂળ છે. આટલા ચાર જ્ઞાન નો ધણી પડી ક્યારે કોઈ પ્રશ્ન થયો હોય તો પોતે જવાબ ન શોધે, પોતે શાસ્ત્ર ના જ્ઞાતા છે, પોતે શાસ્ત્ર ના રચયિતા છે, તો પોતે જવાબ ન શોધે. નાનો જવાબ હોય ભગવાન સામાયિક કરવાથી શું થાય? ભગવાન જીવો તિર્યંજ ગતિના બંધ કેવી રીતે બાંધે? ભગવાન આ બંધ કેવી રીતે છૂટે? આવી આવી વાતો છોકરમાં જેવી લાગે. તમે વાંચો ભગવતી સૂત્ર. સાહેબ પછાણ લેવાનું શું કામ? આ પ્રશ્ન કોણ પૂછે? ગણધર પૂછે. અને કોને પૂછે? સર્વજ્ઞ મહાવીર. એને તરત જ પૂછ્યું ભગવાનને કે સાહેબ આમ કેમ થયું? આ હલીક તમને જોઈને કેમ ભાઈગો? તો કે ત્રિપુષ્ટ વાસુદેવના સમયની અંદર એ સિંહનો અવતાર હતો અને જગતને રંજાડતો હતો, તો મેં મારા બળથી એના બે ફાડ કરી નાખી હતી, ત્યારે એના જીવનમાં ક્રોધનો અગ્નિ જાગ્યો હતો, એટલો બધો વૈરનો ભાવ જાગ્યો હતો, અને ત્યારે તું મારા રથનો સારથી હતો ગૌતમ. તે એ સિંહને નૌકાર મંત્ર સંભળાવી અને શાંત કર્યો, શાંત કર્યો એના વેરના અગ્નિને, તે શાંત કર્યો. તો જોઈ એટલો શાંત થયો નહીં, એ રહી ગયો એનામાં વેરભાવ, અને વેરભાવ રહી જવાને કારણે અને તારાથી એ આમ મૃત્યુની થોડીક સમાધિ પામ્યો, એટલે તારા બોધથી એની અસર થઈ અને તરત જ અત્યારે એને તારી પાસે ચારિત્ર લીધું. પણ મારા દસમા ભાવની અંદર હું નાવમાં બેઠો હતો ત્યારે એ સુદ્રષ્ટ નામનો દેવ હતો અને નાવને ઉઠલાવવા માટે આ સિંહનો અવતાર હતો, એ દેવલોકમાંથી આવ્યો હતો. ફરી પાછું એ પરંપરા ચાલી તો આજે આ મહાવીર એના ચરમ અવતારમાં છે, ત્યારે પણ જ્યારે મને એને જોયો એટલે એના વેરભાવનો અગ્નિ અત્યારે જરા ઉછળી આવ્યો છે, એટલે તારું ચારિત્ર પણ પડતું મૂકી અને ભાગી ગયો છે, એનું કલ્યાણ હજી નહીં થાય. જ્યાં તું જેને આ એનો શાંત કર અગ્નિ, તો એનું આત્મકલ્યાણ થાય, મારાથી તો નહીં. પરમાત્મા સાથેના ઋણાનું મન તૂટી જાય. કોઈ જીવ સાથેનું આપણને એનાથી પ્રાપ્તિ થવાની હોય અને એની સાથેના વેરભાવ બંધાઈ જાય, ક્ષમા આપી હોય તો એ જીવ કાલે કદાચ સિદ્ધ તરીકે આવે, કોઈ સત્પુરુષ તરીકે આવે, કોઈ જ્ઞાની તરીકે આવે. લખી દીધું છે કે તું જ જ્ઞાની થઈશ. સંસારમાં આપણે અનેક લોકો સાથે અનેક પ્રકારની બનાવ અને ઘટના બને, તો તમે એને માફી આપી દો. શું કામ? આને આ જીવ કાલ સવારે પંચ પરમેષ્ઠીનો કોઈ એક અવતાર થઈને આવે તો મારા કલ્યાણનું નિમિત્ત બને, એમાં આ તો અવરોધ થશે જ, હું માફી નહીં આપું. તો મારો અવરોધ હું કરી રહ્યો છું. અહીંયા કહ્યું છે કે પદાર્થ સાથેનું આવું મમત્વ છોડવું, એનો તાદાત્મ્યને અધ્યાસ છોડવો, એને કહેવાય છે ત્યાગ. અને છેલ્લે પદાર્થ જેવા છે તેવા જાણવા, પદાર્થ નું સ્વરૂપ જેમ છે તેમ તાત્વિક રીતે જાણવું, જેવા છે એટલે તાત્વિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ નહીં. અને તાત્વિક દ્રષ્ટિએ જાણીએ તો પછી એની બધી જ અવસ્થાઓ જો આપણે જાણતા હોય તો આપણને એના પ્રત્યે મમત્વ થાય નહીં, એના પ્રત્યે કોઈ આસક્તિ થાય નહીં. પદાર્થનું સ્વરૂપ જાણતા હો, એને કહ્યું, સરસ દાખલો આપ્યો છે કે ભાઈ તમે અત્યારે ઇન્દ્રધનુષ જુઓ, આહા આહા કરતો હોય, પણ ત્યાં જ ઇન્દ્રધનુષ સમાપ્ત થઈ જાય. તમે બંને અવસ્થા જાણો, નદીના પૂર જાણો, ફર્સ્ટ ક્લાસ જોવાની કેવી મજા આવે, દરિયાની ભરતી જુઓ અને પછી ઓઠ પણ આવે ને, તમે એમ કહો કે એટલી બધો ગંધ આવે છે, આ તો રહેવાતું નથી. નાના બાળકને જુઓ અને એ જ બાળક મોટું થઈને, વૃદ્ધ થઈને, રોગથી જર્જરિત થઈને, સડી જઈને મરી જશે. એક નાનું કુરકુરિયું જુઓ, એ જન્મે ત્યારે શેરીમાં રમતું કૂદતું કેટલું મજા આવે, પણ 3 વર્ષમાં તો એની ઉંમર મોટી થઈ જાય અને સડો લાગુ પડી ગયો હોય, સડેલી કૂતરી થઈ ગઈ હોય તો એને ઘરમાં પણ કોઈ, અથવા કૂતરાને હડકવા લાગ્યું હોય તો એની બાજુમાંથી પણ કોઈ પાસે. બંને અવસ્થા જુઓ અને બંને અવસ્થા જોયા પછી જગતના કોઈ પદાર્થને તત્વ દ્રષ્ટિએ વિચારતા એની સાથે કોઈ મોહ કરવા જેવું નથી. એટલે પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ ન થવી એનું નામ વૈરાગ્ય. પદાર્થ પ્રત્યે મોહ બુદ્ધિ ન થવી ક્યારે ન થાય? એના બંને રૂપ તમે વિચારો, તત્વથી વિચારો કે જે આ છે એ આવતીકાલે નહીં હોય, આજે જે સારું લાગે છે એ આવતીકાલે રાખ બરાબર હશે. માટે ક્યાંય જગતમાં મોહ કરવા જેવો નથી, એ આપણું નથી, આપણું થઈ શકે એમ નથી. તત્વથી શું જાણ્યું? એ પર પદાર્થ છે, એ જડ પદાર્થ છે, હું ચેતન છું. તો જડ અને ચેતનનો ક્યારેય મેળ ખાય એમ નથી. હું અવિનાશી છું, એ વિનાશી છે, ક્યારેય મેળ ખાય એમ નથી. કૃપાળુદેવે એક સરસ શબ્દ મૂક્યો કે જ્ઞાનીને અને આ જગતને મળતી પાણ ન આવે. પાણ એટલે ટૂંકામાં ટૂંકો, ઓછામાં ઓછો, નાનામાં નાનો અંશ, એટલે પાણ કહેવાય. દાખલા આવતા ત્યારે આણ પાણના, એ પાણ ત્યારે આવતી કે પાણ ન આવે. આ જગતના એક પદાર્થ સાથે આ જીવને ક્યાંય જોડી શકાય એમ નથી, ન ધન સાથે, ન વૈભવ સાથે, ન માયા સાથે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા તરંગ, આયુષ્ય તે તો જડના તરંગ, પુરંદરી ચાંપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. કૃપાળુ દેવે એક ચાર લીટી લખીને આવી અનિત્યતા વૈરાગ આવે જેવો બાર ભાવના છે. એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપનું વર્ણન છે તાત્વિક રીતે, કે આખા જગત માટે એક જ શબ્દ અનિત્ય છે, અશરણ છે, અસાર છે. જીવ એકલો છે, એકત્વ. ગમે એટલા મારા માં બાપ ભાઈ કાકા આ બધા આટલા સ્વજની, પણ એ બધા આ પર્યાય પૂરતા મર્યાદિત છે. જીવ તો એકલો જ છે. એ સંબંધ છૂટે ત્યારે કોણ ક્યાં જાય? 14 રાજલોકની અંદર કાંઈ પત્તો અતો પત્તો લાગતો નથી. ગમે એટલું મોં હોય, વિચારા કરો, રડ્યા કરો, યાદ કર્યા કરો, પણ એ ક્યાં હશે એ ખબર છે? એ શું કરતા હશે એ ખબર છે? કઈ જ નથી, કોઈ નો પત્તો નથી. તો જીવ એકલો છે. તત્વજ્ઞાન શું કહે છે? એકલો આવ્યો, એકલો જઈશ. સંસારમાં પરિભ્રમણ એકલો, ગતિ આ ગતિના બંધ એકલા, કર્મ સુખ દુઃખના ભોગવવામાં એકલો, કોઈ સાથે નહીં. અત્યારે તો ઘણા દેખાય છે, પણ એ બધી ભ્રાંતિ છે. એટલે તને વૈરાગ આવતો નથી. જો તને સત્ય દ્રષ્ટિ આવે તો પછી કોઈના ઉપર, કોઈ સંબંધો ઉપર વૈરાગ્ય આવે નહીં, વિરક્તિ આવે. સંગમાં હોય પણ આસક્તિ ન હોય. એટલે એમ નથી કે સંગ ટાળવાનો, કેમ કે જ્યાં સુધી પર્યાયમાં છે ત્યાં સુધી એ આયુષ્ય, એ કર્મ, એ કોને ભોગવવાના છે? પોતાને ભોગવવાની ના નથી. જે સ્થિતિ છે એનો સ્વીકાર કરવાનો, પણ એના પ્રત્યે કોઈ પણ પ્રકારનો એને મોહ હોવો જોઈએ નહીં. એને મોહ શબ્દ મૂક્યો છે. એટલે અનાસક્ત, આ મોહનું પેલું સ્વરૂપ આસક્તિ. એથી જૈન દર્શન તો હજી સુખનો રતિ, પદાર્થ પ્રત્યે પેલા રતિભાવ થાય છે, તો આ વૈરાગ્ય પદાર્થને સમજીને. આમ સાત ગુણો આપ્યા છે, અને સાત ગુણોની અંદર કહ્યું છે, કેટલી સરસ વાત કરી છે, કે દયાથી શાંતિનો અનુભવ થાય, શાંતિથી સંતાભાવ પ્રાપ્ત થાય. સંતાભાવ પ્રાપ્ત થયો છે એને હવે ક્ષમાનો ભાવ આવશે. ક્ષમતા રાખી શકે, ક્ષમા આપી શકે, અને ક્ષમા માટે આવ્યા પછી એ પોતાના કસાય દૂર કરી અને સત્યનો સ્વીકાર કરવા માટે આગળ વધે છે, અને સત્યથી એને બાધારૂપ જે થાય છે એનો ત્યાગ કરે છે, અને પદાર્થને સમજીને કોઈ સાથે મોહથી જોડાતો નથી. મોહનો નાશ કરીને એ વૈરાગ્ય કરે છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. ત્રણ કાળની અંદર મુમુક્ષુની અવસ્થા છે. પછી જૂના શાસ્ત્રો વાંચો, આ વાંચો, આ નહીં ના વાંચો, આ સંપ્રદાયના વાંચો, આ ગચના વાંચો, આ આચાર્યએ આમ કીધું, આણે આમ કીધું, જેણે જે કીધું, જે સમયે જે કીધું, સાચી વાત આ છે. મુમુક્ષુનો પંથ આ છે. એક એક વસ્તુ પર ચાલે. ધર્મ ને બીજો દયા સમાન. શરૂઆત ત્યાંથી કર, દયા રાખ. પ્રાણી માત્ર પ્રત્યે, ભૂત માત્ર પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે દયા. છકાઈના જીવોની દયા ત્યાંથી શરૂ કર. ધર્મ ને બીજો, જેના જીવનમાં દયા છે તો શાંતિ એના જીવનમાં આપોઆપ આવશે. આખો ક્રમ છે, અને એ ક્રમ છે એ આખો શાસ્ત્રીય છે અને સનાતન છે. તો ફરીથી આ સાત ગુણોને લક્ષમાં રાખીને આપણે વિશેષ અવસર હવે આવતી ગાથા 139 લઈશું. હવે જે બે ગાથા છે એ જ્ઞાનીનું ઓળખાણ આપે છે. આ ઓળખાણ કોની આવી? મુમુક્ષુની ઓળખાણ. આના લક્ષણ આપી દીધા મુમુક્ષુના. કોઈ વાત કૃપાળુ દેવે એમને નથી કરી. એના લક્ષણ આપી, એને ઓળખાવીને એને બરોબર તમને પકડાવીશ, જો પકડવી હોય તો. બાકી તો નહીં તો જાય ગગન કર. મુમુક્ષુ વાત કરી છે, મુમુક્ષુતાના ગુણગાન ગાયા છે, એના લક્ષણ આપ્યા. જો ભાઈ આ મુમુક્ષુ, અમે જેને કહીએ છીએ મુમુક્ષુ. આ તો હવે બે ગાથા છે એ જ્ઞાનીના લક્ષણ આવે છે કે સાચો જ્ઞાની ઓળખવો છે. જેમ સદગુરુને આવી ગયા, જોકે સદગુરુ જ્ઞાની તો હોવો જ જોઈએ, એટલે હવે સદગુરુના લક્ષણ કીધા. પણ આ જ્ઞાનીના કહેતા તો એને શિખર ચડશે કે પેલા જ્ઞાની છે પછી સદગુરુ. ત્યાં બે ગાથામાં આપણે પેલા તપાસી લેવાનું કે આ લક્ષણ છે એનામાં. પહેલું જ લક્ષણ શું છે? આત્મજ્ઞાન. સમય એ પછી ના, પહેલું જ લક્ષણ જ્ઞાન. તો જ્ઞાની કોણ? સરસ રીતે વિશેષ અવસરે જરા બને તો વાંચીને આવજો. વાંચવામાં જરા બહુ ગરબડ થાય છે, અભ્યાસ ઓછો છે, એટલે શબ્દોની અંદર જોઈએ એટલા સ્પષ્ટતા રહેતી નથી, આડુંઅવળું થઈ જાય. કીધું હોય કાંઈ, બોલીએ કાંઈ આપણે, અને પછી આપણું ધ્યાન પણ જતું હશે કદાચ જે ખરેખર માગતા હશે કે બોલાઈ ગયું ઉલટું. એ છેલ્લી, એ સિદ્ધની, એ સિદ્ધ અવસ્થા છે. એ સદગુરુ થયો ને એટલે સત્પુરુષ થઈ ગયો, પૂર્ણતા એમ.